ஓம் சாந்தி. குட் மார்னிங். 23 ஜூன் 2026 ના રોજના બાપદાદા દ્વારા ઉચ્ચારાયેલા પ્રાતઃ મૂલ્યના મહાવાક્ય છે. મીઠા બાળકો, આ સમયે તમે બાપને ઉપર બલિહાર જાઓ તો 21 જન્મોના માટે તમે સદા સુખી બની જશો. મીઠા બાળકો, આ સમયે તમે બાપની ઉપર બલિહાર જાઓ તો 21 જન્મોના માટે તમે સદા સુખી બની જશો. પ્રશ્ન છે, જ્ઞાની બાળકોને પોતાની અવસ્થા ઠીક રાખવા માટે કઈ આદત પાક્કી પાડવી જોઈએ? જ્ઞાની બાળકોને પોતાની અવસ્થા ઠીક રાખવા માટે કઈ આદત પાક્કી રાખવી જોઈએ? ઉત્તર છે, સવારે સવારે ઉઠવાની. સવારે સવારે ઉઠી બાબાની યાદમાં બેસવું, આ બહુ જ સારી ધારણા છે. જે બાળકો જલ્દી સૂવે અને જલ્દી ઉઠી જાય છે તેમની અવસ્થા આખો દિવસ ઠીક રહે છે. અજ્ઞાનીઓની નિંદરથી જ્ઞાની બાળકોની નિંદર અડધી હોવી જોઈએ. 10 વાગે સૂઈ જાઓ, 2 વાગે ઉઠીને બેસો. ગીત છે, મુજકો સહારા દેને વાલે. ઓમ શાંતિ. બાળકો બધા સન્મુખ બેઠા છે તો જાણે છે અમે જીવાત્માઓ છીએ. અહીં તો જીવાત્માઓ હશે ને. જ્યારે આત્માને શરીર નથી તો નગ્ન અર્થાત વિદેહી છે, તેને અશરીરી કહેવાય છે. તમે તો શરીરની સાથે બેઠા છો. આત્મા કે પરમાત્મા જ્યાં સુધી શરીરમાં ન આવે તો બોલી ન શકે. આપ જીવાત્માઓ જાણો છો, હમણાં બાપની સન્મુખ બેઠા છીએ. ખૂબ હો જેવી રીતે 5000 વર્ષ પહેલા સન્મુખ આવ્યા હતા. બાળકો જરૂર બાપ પાસેથી વારસો જ લેશે. જાણે છે અમે અમારા પરમપિતા પરમાત્મા બેહદના બાપની સન્મુખ બેઠા છીએ. કેમ બેઠા છીએ? બાપ પાસેથી બેહદનો વારસો લેવા. જેમ સ્કૂલમાં સમજે છે, અમે શિક્ષક દ્વારા એન્જિનિયરિંગ બેરિસ્ટરી શીખે છીએ. આ મુખ્ય હોય છે. આ બાળકો સમજો છો, પરમપિતા પરમાત્મા આપણને બ્રહ્માના તનથી બેસી રાજયોગ શીખવાડે છે. ભગવાન વાચ, આ તો બાળકોને સમજાવ્યું છે કે ભગવાન નિરાકારને જ કહેવાય છે. જીવ આત્માઓ પુનર્જન્મ જરૂર લે છે. કોઈ પણ સંન્યાસીથી તમે પૂછો, મનુષ્ય પુનર્જન્મ લે છે? તો એવું નહીં કહેશે કે નથી લેતા. નહીં તો 84 લાખ જન્મ કેવી રીતે કહેશે? પૂછો, તમે પુનર્જન્મને માનો છો? આ તો બરોબર છે, આત્મા સંસ્કાર અનુસાર એક શરીર છોડી બીજું લે છે. એવી રીતે કોઈ કોઈ મનુષ્ય 84 જન્મ લે છે. 84 લાખ જન્મની તો વાત જ નથી. પહેલો જન્મ જરૂર ખૂબ સારો સત્વ પ્રધાન હશે, અંતિમ છી અર્થાત તમો પ્રધાન હશે. 16 કળાથી પછી 14-12 કળા થતી જશે. પુનર્જન્મ જરૂર લે છે. પૂછવું જોઈએ, સારું, પરમપિતા પરમાત્મા પુનર્જન્મ લે છે કે પુનર્જન્મ રહિત છે? જુઓ, આ પોઈન્ટ્સ ખૂબ સૂક્ષ્મ છે. જો કહેશો જન્મમરણ રહિત છે તો પછી શિવ જયંતિ સિદ્ધ નથી થતી. કહેશે શિવ જયંતિ તો મનાવાય છે, તો સમજાવાય છે, હા શિવ જયંતિ છે, પરંતુ જન્મની સાથે પછી મરવાનું જેને કહેવાય છે તે નથી. જો મરે તો પછી પુનર્જન્મ લે. બાપ ક્યારેય પુનર્જન્મ નથી લેતા. તે આ તનમાં એક જ વાર આવે છે, બસ, પછી પુનર્જન્મમાં નથી આવતા. પરમપિતા પરમાત્મા પુનર્જન્મ રહિત છે. તે ક્યારેય સત્વ પ્રદાનથી તમો પ્રદાન નથી બનતા. આત્માઓ તો બધા જન્મ મરણમાં આવતા આવતા પતિત બની જાય છે. પછી બાપ આવે છે પાવન બનાવવા. આનાથી સિદ્ધ થાય છે આત્મા જ પતિત થાય છે. આત્મા ઘરેથી પાવન આવે છે પછી માયા પતિત બનાવી દે છે. બાપ તો ક્યારેય પતિત નહીં બનાવશે. બાપ ક્યારેય પણ બાળકોને ગંદી મત અર્થાત સલાહ ન આપી શકે. આ સમયના મનુષ્ય પતિત મત જ આપે છે. હવે પાવન બાપ કહે છે કે પતિત નહીં બનો અર્થાત વિકારમાં નહીં જાઓ. રાવણની મતથી દુઃખધામ બની ગયું, પહેલાં સુખધામ હતું. એવું નહીં બાપ જ સુખ દુઃખ આપે છે. ના, બાપ ક્યારેય બાળકોને દુઃખની મત આપી ન શકે. માયા જ દુઃખ આપે છે. તે માયા પર જીત મેળવવાથી તમે જગત જીત બનો છો. મનુષ્ય માયાનો અર્થ નથી સમજતા. તે ધનને માયા કહી દે છે, કહે છે ને, અને માયાનો નશો ખૂબ છે. પરંતુ માયાનો નશો હોતો નથી. ત્યાં રાવણનું પુતળું બનાવીને બાળતા નથી. પુતળું તો દુશ્મનનું બનાવાય છે. રાવણ રાજ્ય શરૂ થાય છે અર્ધા કલ્પથી. દેહ અહંકાર આવવાથી પછી બીજા વિકાર આવી જાય છે. શાસ્ત્રોમાં લખેલું છે દેવતાઓ વામ માર્ગમાં અર્થાત વિકારોમાં જાય છે. માયાના વશ થવાથી પરવશ બની જાય છે. પરમત પર ચાલતા રહે છે. હવે તમે ચાલો છો શ્રીમત પર. પરમત એટલે માયાની મત. શ્રી અર્થાત શ્રેષ્ઠ મત છે બાપની, તે છે રાવણની મત. પરમત એટલે બાપે કહ્યું છે આ સૂર્ય સંપ્રદાય બધા રાવણની જંજીરોમાં બંધાયેલા છીએ, બંધાયેલા દુઃખી છે. તો મનુષ્યએ સતયુગની આયુ લાખો વર્ષ સમજી લીધી છે. તમે તો હિસાબ બતાવો છો 5000 વર્ષ કેવી રીતે છે. ક્રાઇસ્ટને 2000 વર્ષ થયા, બુદ્ધને 2250 વર્ષ થયા, પછી ઇસ્લામીને 2500 વર્ષ થયા. બધાને મળાવીને અડધો કલ્પ થયો. તેના પહેલાં તો દેવતાઓનું રાજ્ય હતું. પછી દેવતાઓને લાખો વર્ષ કેવી રીતે કહી શકાય. આટલા મનુષ્ય હોત પછી તો મનુષ્ય ગણા થઈ જાત. એટલા તો નથી, 5000 વર્ષમાં જ કરોડો મનુષ્ય થઈ જાય છે. કહે પણ છે ક્રાઇસ્ટના 3000 વર્ષ પહેલા ભારતમાં આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો. 5000 વર્ષ પૂરા થઈ જાય છે, નાટક પૂરું થાય છે. નાટક પૂરું તો થાય છે ને, આ વાતોને કોઈ જાણતા નથી. હું જે છું જેવો છું આ ચક્ર ફરે છે, કોઈ જાણી ન શકે. બાપ જ સમજાવે છે. આ છે ગીતા અધ્યાય. બાપે આવીને સહજ રાજયોગ શીખવાડ્યો હતો. બાબા ઘરડી માતાઓને પણ સમજાવે છે કે આ ખૂબ સહજ વાત છે. ફક્ત બાપ અને વારસાને યાદ કરવાના છે. બાળક જન્મ્યું એટલે વારિસ જન્મ્યો. તમે સમજો છો આપણે બાબાના વારિસ છીએ. 5000 વર્ષ પછી ફરીથી મળવા આવ્યા છીએ. આ ખૂબ ગુપ્ત વાતો છે. બાબા પૂછે છે પહેલા ક્યારે મળ્યા છો. કહે છે હા બાબા. આત્મા આ મુખ દ્વારા કહે છે કે અમે 5000 વર્ષ પહેલા તમારાથી મળ્યા હતા. આપ આ તન દ્વારા શિક્ષા આપવા આવ્યા હતા. જે પાક્કા બાળકો છે સમજે છે. અમે બાબા પાસેથી બેહદનો વારસો લેવા બેઠા છીએ. અમે બેહદના બાપના બન્યા છીએ બ્રહ્મા દ્વારા. તો બાપ કહે છે મને ઓળખો છો, હું તમારો બાપ છું. તમે કહેશો હા બાબા, અમારા આત્માઓના આપ પરમપિતા પરમાત્મા બાપ છો. બાપ પણ કહે છે મેં તમને સ્વર્ગમાં મોકલ્યા હતા, વારસો આપ્યો હતો, પછી માયાએ છીનવી લીધો. ફરી હવે હું આવ્યો છું, માયા વારસો છીનવે છે, બાપ અપાવે છે, આ અનેક વાર ખેલ થઈ ચૂક્યો છે, થતો રહેશે, અંત નથી, બાપના બને છે પછી કોઈ સગા, કોઈ લગા, કોઈ સોતેલા, કોઈ માતેલા બને છે, કાચા પાકા તો છે ને, પાકાઓને પણ ક્યારે માયા એકદમ જીતી લે છે. બાળકો કહે છે, બાબા અમે જ્યાં સુધી જીવશો તમારાથી વારસો લેતા રહીશું, વિકર્મોનો બોજો માથા પર ખૂબ છે, તો જેટલા તમે યાદમાં રહેશો તે યોગ અગ્નિથી તમે પાપ આત્માથી પુણ્ય આત્મા બનતા જશો. આગ વસ્તુને પવિત્ર કરે છે, તમારી છે યોગ અગ્નિ, આ બેહદનો યજ્ઞ છે, બેહદના શેઠે બેહદનો યજ્ઞ રચ્યો છે, આટલા વર્ષ કોઈ પણ યજ્ઞ ચાલતો નથી, 7-8 દિવસ કે 1 મહિના માટે યજ્ઞ રચે છે, તમારો આ યજ્ઞ તો કેટલા વર્ષોથી ચાલતો રહે છે, બાપ તો સંભળાવતા રહે છે, કહે છે ભૂલી નહીં જતા, ફક્ત મને યાદ કરો તો તમારા જન્મ જન્માંતરના વિકર્મોનો બોજો કપાતો જશે. ભગવાન ઉવાચ, મોજ પોતાના બાપને યાદ કરો, હું જરૂર આવેલા છે ત્યારે તો કહે છે ને, ભગવાન ઉવાચ, મોજ પોતાના બાપને યાદ કરો, જરૂર આવેલા છે ત્યારે તો કહે છે ને, તો બાપ કહે છે હવે તમારે પાછા જવાનું છે, તમારો આત્મા આ સમય ખૂબ પતિત છે, હવે તમે જાણો છો યોગથી આપણે પાવન બનતા જઈશું, તમારી તો પ્રતિજ્ઞા છે કે તમે જ્યારે આવશો તો બીજા સંગ તોડી તમારો સંગ જોડીશું, તમારા પર વારી જઈશું, સ્ત્રી પુરુષ પર અને પુરુષ સ્ત્રી પર બલિહાર થાય છે, અહીં છે બાપ પર બલિહાર થવાનું, લગ્નમાં એકબીજા પર બલિહાર થાય છે ને, હવે બાપ કહે છે તમારે કોઈ મનુષ્ય પર બલિહાર નથી થવાનું, તમારી પ્રતિજ્ઞા છે તમારા પર બલિહાર થઈશ, તો તમે મારા પર બલિહાર થાઓ તો 21 જન્મ તમને સદા સુખી બનાવીશ, કેટલો ભારે વારસો છે, શ્રીમદથી તમે શ્રેષ્ઠ બનશો, આ ભૂલો નહીં, લક્ષ્મી નારાયણનું ચિત્ર પણ ઘરમાં રાખી દો. આપણે બાપ પાસેથી વારસો લઈ રહ્યા છીએ, બાપ પરમધામથી આવેલા છે, પરંતુ માયા ચીલ અર્થાત ગરુડ પણ ઓછી નથી, બધાની વાત નથી પરંતુ નંબરવાર છે, કોઈ તો એકદમ ભૂલી જાય છે કે અમે બાપ પાસેથી વારસો લઈએ છીએ, અહીં બેઠા છે તો નશો ચડે છે, અહીંથી બહાર નીકળ્યા અને ભૂલ્યા પછી સવારના રિફ્રેશ થાય છે, પછી આખો દિવસ ભૂલી જાય છે, 4-5 વર્ષ રહીને સારી સેવા કરવાવાળા પણ આજે જુઓ નથી, કંઈક અવજ્ઞા કરી છે તો માયાએ જોરથી થપ્પડ માર્યો અને ચાલ્યા ગયા. બાબા કહી દે છે ચડે તો ચાખે પ્રેમરસ, ગીરે તો ચકનાચૂર, જુઓ છો કેવી રીતે ચકનાચૂર થઈ જાય છે, વૈકુંઠમાં તો જરૂર આવશે પરંતુ પદ તો નંબરવાર છે ને, ભલે બધા સુખી રહે છે છતાં પણ પદ તો છે ને, સ્કૂલમાં પદ મેળવવા માટે જ તો પુરુષાર્થ કરે છે, એવું નહીં પ્રજા જ ભલે જે તકદીરમાં હશે, ના આને તમો પ્રધાન પુરુષાર્થ કહેવાય છે, સત્તો પ્રધાન એમને કહેશો જે બાપ પાસેથી પૂરો વારસો લેવાની પ્રતિજ્ઞા કરે છે. આ ઘોડાની દોડ છે, બધા નંબર વન તો નહીં જશે, આ હ્યુમન અર્થાત મનુષ્ય રેસ છે, તમે ઈચ્છો છો અમે જલ્દીથી શિવ બાબાના ગળામાં પરોવાઈ જઈએ તો એમને યાદ કરવા પડે, આખો આધાર યાદ પર છે, માયા વિઘ્ન એવી રીતે નાખે છે જે એકદમ રેસથી કાઢી દે છે. તમારી હ્યુમન રેસ છે. આત્મા કહે છે અમે ખૂબ દુઃખી થયા છીએ, શરીર લેતા લેતા ખૂબ હેરાન થયા છીએ. કહે છે હવે જઈએ બાબાની પાસે. બાબાએ યુક્તિ તો બતાવી છે. કહે છે બાબા અમે તમારી યાદમાં જ રહીશું, જેટલો સમય કાઢી શકો એટલું સારું છે. ગવર્મેન્ટની સર્વિસમાં પણ 8 કલાક આપો છો, એવી રીતે યાદમાં પણ 8 કલાક તો રહો. સૃષ્ટિને સ્વર્ગ બનાવવી એ કેટલી ઊંચી સર્વિસ છે. ફક્ત બાપને યાદ કરો અને સુખધામને યાદ કરો. બસ આ 8 કલાક સર્વિસ કરશો તો તમે પૂરો વારસો પામશો. આમ આમ યાદ કરતા કરતા તમારા વિકર્મ વિનાશ થશે. 8 કલાક આ સર્વિસમાં આપો, બાકી 16 કલાક તમે ફ્રી છો. જેટલું થઈ શકે તમે ઘડી ઘડી યાદ કરો. યાદ તો ક્યાંય પણ બેસી કરી શકો છો. સૌથી સારો સમય તમને સવારે મળશે. સિંધીમાં કહેવત પણ છે, સવારે સોના સવેરે ઉઠના. તે જ મનુષ્ય ખૂબ ગુણવાન છે. આ ગાયન પણ હમણાંનું છે. બાપ કહે છે રાતના જલ્દી સૂઈ જાઓ અને પછી સવારે સવારે ઉઠો. અજ્ઞાની લોકો 8 કલાકની નિંદર કરે છે. તમારી નિંદર અડધી હોવી જોઈએ, 4-5 કલાક નિંદર બસ. તમે કર્મયોગી છો ને. રાતના 10 વાગે સૂઈ જાઓ, 2 વાગે ઉઠો. શિવ બાબાને યાદ કરવાથી તમારી કમાણી ખૂબ છે. તમને હેલ્થ અર્થાત સ્વાસ્થ્ય, વેલ્થ અર્થાત સંપત્તિ બંને જ મળે છે. સારું, 2 વાગે નહીં તો 3 વાગે ઉઠો. 4 કલાક 4 વાગે ઉઠો. સારું, 2 વાગે નહીં તો 3 વાગે ઉઠો, 4 વાગે ઉઠો. ફર્સ્ટ ક્લાસ સમય આ છે. શાંતિ હોય છે, બધા અશરીરી બની જાય છે. તે સમયે સન્નાટો ખૂબ સારો હોય છે. અમૃત વેલાની યાદ સારી અસર કરે છે. બાબા ખાસ કરીને રાતના જાગતા રહે છે. સૂક્ષ્મ સર્વિસમાં થકાવટ નથી થતી. કમાણીથી તો ખુશી થશે. આપ બાળકો સવારના ઉઠીને પોતાની અવિનાશી કમાણી કરતા રહો. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લથા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે. બાબા નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, 21 જન્મ સદા સુખી બનવાના માટે એક બાપ પર પૂરેપૂરા બલિહાર જવાનું છે. શ્રીમતથી શ્રેષ્ઠ બનવાનું છે. મન્મથ કે પરમત્ને ત્યાગી દેવાની છે. કોઈ અવજ્ઞા નથી કરવાની. બીજી પોઈન્ટ છે, સવારે સવારે ઉઠી યાદમાં બેસી કમાણી કરવાની છે. સૃષ્ટિને સ્વર્ગ બનાવવાની સર્વિસ ઓછામાં ઓછી 8 કલાક જરૂર કરવાની છે. વરદાન છે સમય અને સંકલ્પ સહિત પોતાના સર્વ ખજાનાઓને વિલ કરવાવાળા મોહજીત ભવ. સમય અને સંકલ્પ સહિત પોતાના સર્વ ખજાનાઓને વિલ કરવાવાળા મોહજીત ભવ. જેવી રીતે બાળકોને સર્વસ્વ બલિ કરાય છે, એવી રીતે તમે લોકો પણ બાપને પોતાના વારીસ બનાવીને બધું જ વિલ કરી દો તો વિલ પાવર આવી જશે. એ વિલ પાવરથી મોહ સ્વતઃ નષ્ટ થઈ જશે. જેવી રીતે સાકાર બાપે પૂરા જ પોતાને વિલ કર્યા, તેવી રીતે આપ સૌની જે સ્મૃતિ છે સમય અને સંકલ્પનો ખજાનો છે એને બિલ કરો, અર્થાત શ્રીમદ પ્રમાણે સેવાઓમાં લગાવો, તો મોહજીત બંધન મુક્ત બની જશો. સ્લોગન છે, એકબીજાના સ્નેહી બનવા માટે સરળતા અને સહનશીલતાનો ગુણ ધારણ કરો. એકબીજાના સ્નેહી બનવા માટે સરળતા અને સહનશીલતાનો ગુણ ધારણ કરો. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઈશારા, સદા હર્ષિત રહેવા માટે પોતાની નેચરને સરળ બનાવો, સહનશીલ બનો. આજની પોઈન્ટ છે, બાપ દાદાનું વરદાન છે, સદા ખુશ રહો, ખુશીનો ખજાનો વહેંચો, ખુશીની લહેર સર્વમાં ફેલાવો. તમારા ચહેરા પર સદા ખુશીની મુસ્કુરાહટ ચમકતી રહે એવા હર્ષિત મુખ રહો. એના માટે બોલમાં મધુરતા, સંતુષ્ટતા, સરળતાની નવીનતા અવશ્ય હોય. બ્રાહ્મણ આત્માઓના બોલ સાધારણ બોલ ન હોય. દરેક કર્મમાં એવી નવીનતા હોય જે દરેક એનાથી પ્રાપ્તિનો અનુભવ કરે. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ. ઓમ શાંતિ.